અત્રિ ઋષિ ત્રિગુણાતીત હતા. ત્રિગુણીય વિષ્યા વેદા નિસ્ત્રય ગુણ્યો ભવા અર્જુન. ત્રણ ગુણોને ઓરંગીને નિર્ગુણ બ્રાહ્મી સ્થિતિમાં જે કાયમ રહે છે, પરમાત્માને જે સતત મનથી મળે છે, એ જ અત્રિ ઋષિ ત્રિગુણાતીત બ્રહ્મ સ્વરૂપને જે પ્રાપ્ત થયો છે તે અત્રિ. મોટા મોટા જ્ઞાની પુરુષો જગતને બોધ આપે છે ત્યારે જ્ઞાન મુદ્રા કરે છે. અંગૂઠા પાસેની આંગળીને તર્જની કહે છે. અંગૂઠા અને તર્જની એ બેનો સંયોગ એને જ્ઞાન મુદ્રા કહે છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ જ્ઞાન મુદ્રાનું વર્ણન દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કર્યું છે. સ્વાત્માનમ પ્રકટીકરોતિ ભજતામ યો ભદ્રાય મુદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તિએ નમઃ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. તમારા ઠાકોરજી સાથે એકરૂપ થઈને સેવા કરજો. ઈશ્વર સાથે એક થવું, ઈશ્વર જેવા બનવું એટલે શું કરવાનું? તમારી ઈચ્છા ભગવદ્ ઈચ્છામાં ભેરવી દેવાની. તમારી ઈચ્છા અને ભગવદ્ ઈચ્છા એક બનાવવાની. ઘરમાં લાભ થાય તો પણ ભગવદ્ ઈચ્છા, અને નુકસાન થાય તો તે પણ ભગવદ્ ઈચ્છા. સુખ આવે તો ભગવદ્ ઈચ્છા, અને દુઃખ આવે તો તે પણ ભગવદ્ ઈચ્છા. માન મળે તોય ભગવદ્ ઈચ્છા, અને અપમાન મળે તો તે પણ ભગવદ્ ઈચ્છા. લોકો વખાણ કરે તો ભગવદ્ ઈચ્છા, અને નિંદા કરે તોય ભગવદ્ ઈચ્છા. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટા સમકાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ્ત તુલ્ય નિંદા નિંદાત્મ સંસ્તુતિ. માન અપમાન્યો સ્તુલ્ય સ્તુલ્યો મિત્રારી પક્ષીઓ સર્વ આરંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. માનવ ધારે તે થતું નથી, ધાર્યું તો ધણીનું થાય છે. જે કંઈ બને છે તે ભગવદ્ ઈચ્છાથી બને છે એમ સમજીને જીવનમાં ગમે તેવા આકરા પ્રસંગોમાં પણ જે ધીરજ રાખે છે ને સ્વસ્થ રહે છે. જેનામાં વિષમતા કે કુભાવ આવતા નથી તે ગુણાતીત કહેવાય છે. ભગવદ્ ઈચ્છામાં જીવ જ્યારે પોતાની ઈચ્છા ભેરવી દે છે ત્યારે જીવ ભક્તિ માર્ગમાં આગળ વધે છે. ઈશ્વર સાથે એક થાય છે. ઈશ્વર સાથે જે સતત એકરૂપ રહે છે તે અત્રિ છે. જીવ અત્રિ થાય તો એની બુદ્ધિ અનસૂયા બને. અસૂયા વિનાની બુદ્ધિ એ જ અનસૂયા. અત્રિ ઋષિના પત્નીનું નામ હતું અનસૂયાજી. જેનામાં અસૂયા નથી, ઈર્ષ્યા નથી, મત્સર નથી એને અનસૂયાજી કહે છે. કોઈના વખાણ સાંભળીને થોડો પણ બરાપો થાય એ અસૂયા છે. કોઈને બહુ સુખ મળે, સંપત્તિ મળે એ જોઈને મનમાં થોડો પણ ઈર્ષ્યા ભાવ જાગે એને અસૂયા કહે છે. અસૂયાથી બુદ્ધિ બગડે છે. સતત એવો ભાવ રાખો કે કોઈ પણ જીવનું દુઃખ એ મારું દુઃખ છે, એનું સુખ એ મારું સુખ છે. કોઈને પણ સુખી જોઈને રાજી થાઓ, કોઈને દુઃખી જોઈને રાજી થશો નહીં. બુદ્ધિનો મોટામાં મોટો દોષ અસૂયા છે, મત્સર છે. બીજાનું સારું જોઈને બરે એ જ અસૂયા, એ જ મત્સર. જે મત્સર કરે એ બીજા જન્મમાં મચ્છર થાય છે. બુદ્ધિમાં અસૂયા આવે છે, મત્સર આવે છે ત્યારે બુદ્ધિ બગડે છે. અસૂયા જ્ઞાની પુરુષોને શ્રીમાન માણસોને બહુ ત્રાસ આપે છે. બીજા કોઈના જ્ઞાનના કોઈની મોટપના વખાણ થાય તેઓ સહન કરી શકતા નથી. પુત્રના બહુ વખાણ થાય તો અનેક વાર બાપથી પહેશાન થતું નથી, વહુના બહુ વખાણ થાય તો સાસુથી સહન થતું નથી, મત્સર કરનારના આલોક પરલોક બંને બગડે છે, અસૂયા ઈશ્વરના માર્ગે જવામાં ખૂબ વિઘ્ન કરે છે, અસૂયા જ્ઞાન શક્તિના વિકાસમાં અવરોધક છે. અંગૂઠો એ બ્રહ્મા છે, ટચલી આંગળી એ સત્વગુણ છે, ટચલી આંગળી પાસે જે આંગળી છે તે રજોગુણ છે, સૌથી મોટી જે આંગળી છે તે તમોગુણ છે, તર્જની એ જીવ સ્વરૂપ છે, જીવનું પ્રતીક છે, જીવમાં અભિમાન રહે છે અને તેથી સંસ્કૃત ભાષામાં તેને તર્જની કહે છે, તર્જ્યતિ ઇતિ તર્જની. પાછલું વેર યાદ કરીને કોઈને બદલો આપવાની ઈચ્છા થાય ને તો ટચલી આંગળી આગળ જશે નહીં, અંગૂઠો પણ આગળ જશે નહીં, તર્જની જ આગળ જશે અને એ કહેશે વખત આવવા દો પછી એને હું જોઈ લઈશ. આ આંગળીમાં અભિમાન છે, આ આંગળીથી તિલક ન થાય, મારા કરવા બેસો ત્યારે આ આંગળીને મારાનો સ્પર્શ ન થાય, તર્જનીને અપવિત્ર માની છે. આ આંગળીમાં અભિમાન છે, એ જીવ સ્વરૂપ છે. આ જીવ ત્રણ ગુણમાં મળે છે. આ જીવમાં સત્વગુણ બહુ ઓછો છે. સવારે કલાક બે કલાક ભગવદ સેવા સ્મરણ કરતાં થોડું હૃદય પીગરે છે ત્યારે જીવ સત્વગુણમાં હોય છે, બાકી આખો દિવસ એ ઘણા ભાગે રજોગુણમાં હોય છે, રાત્રિનો સમય તમોગુણમાં જાય છે. આમાં જીવ ત્રણ ગુણમાં મળેલો છે. આ ત્રણ ગુણનો સંબંધ છોડીને અંગૂઠો જે બ્રહ્માનું પ્રતીક છે તે બ્રહ્મા સાથે જે મનથી સતત સંબંધ જોડે, બ્રહ્મા સંબંધને સતત ટકાવી રાખે તે અત્રી બને છે. બ્રહ્મ સંબંધ કરવો એ બહુ કઠણ નથી, બ્રહ્મ સંબંધ ટકાવી રાખવો એ કઠણ છે. તમે જેટલો સમય કથા સાંભળો, જેટલો સમય પ્રભુના નામનો જપ કરો, તેટલો સમય તો કંઈક અંશે તમારો બ્રહ્મ સંબંધ હોય છે, પણ અહીંથી ઘરે ગયા પછી જમવા બેસો ત્યારે તમારો બ્રહ્મ સંબંધ રહેશે કે નહીં એની શંકા છે. કેટલાક તો કઢીમાં જ તન્મય થાય છે અને કઢી સાથે જ સંબંધ કરે છે, કઢી પીતા એમને ઘૂંટડે ઘૂંટડે બ્રહ્માનંદ આવે છે. ભોજન કરો એ ખોટું નથી, પણ ભોજન કરતા ભગવાન ભૂલાય તો તે અન્ન મનને બગાડે છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા ભોજન કરો, ભગવાનને એવું કહીને ભોજન કરો કે આ તમારો પ્રસાદ કૃપા કરીને તમે જ મને આપ્યો છે, આ અન્ન પેટમાં ગયા પછી મારું મન બગડે નહીં, હું સતત તમારી ભક્તિ કરું. બ્રહ્મ સંબંધને સતત ટકાવી રાખો, સાવધાન રહો કે ફરીથી માયા સાથે સંબંધ ન થાય. બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે બંધન તૂટે છે, પણ બ્રહ્મ સંબંધને છોડીને માયા સાથે સંબંધ કરે તો ફરીથી બંધન આવે છે. સતત બ્રહ્મ સંબંધ કરશો તો તમે પણ બ્રહ્મરૂપ થશો. બુદ્ધિમાં જ્યાં સુધી અસૂયા હશે ત્યાં સુધી તે ઈશ્વરનું ચિંતન કરી શકશે નહીં. મનમાં અસૂયા રાખશો નહીં, મનમાં રહેલી અસૂયાને કાઢશો તો પરમાત્માનું સ્વરૂપ મનમાં આવશે. સર્વમાં ભગવાનના દર્શન કરે, સર્વમાં બ્રહ્માના દર્શન કરે ત્યારે જ ઈશ્વર સાથે સતત સંબંધ ટકે. બુદ્ધિ અંસુયા બને છે ત્યારે તે ઈશ્વર સાથે સતત સંબંધ ટકાવી શકે છે. માનવીની ઉન્નતિમાં વિઘ્ન કરનાર મત્સર છે, મત્સરની જ બહેન અસૂયા છે. અસૂયા અને મત્સરમાં કંઈ વિશેષ અંતર નથી. એક વખત એક બ્રાહ્મણ રાજાના દરબારમાં માંગવા ગયો. તેણે રાજાને કહ્યું, હું ગરીબ બ્રાહ્મણ છું, આપને યોગ્ય લાગે તે કંઈક આપો. રાજાને આપવાની ઈચ્છા તો થઈ, પણ તે પહેલાં એણે બ્રાહ્મણની થોડી પરીક્ષા કરવાનો વિચાર કર્યો. રાજાએ બ્રાહ્મણને કહ્યું, મહારાજ હું પૂછું એનો જવાબ આપશો? બ્રાહ્મણે કહ્યું, મહારાજ હું કંઈ વધારે ભણેલો તો નથી, પણ હું મારા ભગવાનને યાદ કરીને એ સુજાડશે તે કંઈક જવાબ આપીશ. રાજાએ પૂછ્યું, મહારાજ તમારા આખા શરીર પર વાર દેખાય છે, પણ તમારી હથેળીમાં વાર કેમ નથી, તેનો જવાબ આપો. હવે શરીર પર વાર છે અને હથેળીમાં વાર કેમ નથી, એનો જવાબ શું આપે? બ્રાહ્મણ વધારે ભણેલો ન હતો, પણ બોરો હતો. એણે ભગવાનનું સ્મરણ કર્યું તો ભગવાને જ તેને બુદ્ધિ આપી. બ્રાહ્મણે જવાબ આપ્યો કે મહારાજ અમે રોજ દાન લઈએ છીએ ને, તેથી મારી હથેળીમાં વાર રહ્યો નથી. રાજાએ કહ્યું, તમે દાન લો છો, પણ હું કંઈ દાન લેતો નથી, મારી હથેળીમાં કેમ વાર નથી? બ્રાહ્મણે પ્રભુનું સ્મરણ કરીને જવાબ આપ્યો કે તમે રોજ દાન આપો છો, તેથી તમારી હથેળીમાં વાર રહ્યો નથી. તમે દાન આપો છો તેથી હથેળીમાં વાર નથી. અમે દાન લઈએ છીએ તેથી હથેળીમાં વાર નથી. રાજાએ કહ્યું, મહારાજ તમે બોલો છો તો બરાબર, પણ દરબારમાં જે લોકો બેઠા છે, ફરી આ જે સિપાહીઓ છે, આ લોકો તો નથી દાન આપતા કે નથી દાન લેતા, તો પછી એમની હથેળીમાં કેમ વાર નથી? બ્રાહ્મણે કહ્યું, એ તો એવું છે મહારાજ કે તમે અમને દાન આપો છો ને, તે આ લોકોથી જોવાતું નથી, સહન થતું નથી, તે બેઠા બેઠા હાથ ઉપર હાથ ઘસ્યા કરે છે, તેથી તેમની હથેળીમાં વાર નથી. માનવની બુદ્ધિમાં જ્યાં સુધી અસૂયા છે, ભાઈને માટે, મિત્રને માટે, અરે જગતના કોઈ પણ જીવને માટે જ્યાં સુધી અસૂયા છે, ત્યાં સુધી બુદ્ધિમાં ભગવદ્ પ્રવેશ થતો નથી. અનસૂયા સાથે અત્રિના સંબંધ છે. જીવ અત્રિ થાય તો તેની બુદ્ધિ અનસૂયા બને. અનસૂયાજી મહાન પતિવ્રતા હતા. બ્રહ્મા વિષ્ણુ અને શંકરને એમણે બાળકો બનાવી દીધા હતા. એ બધી કથા બહુ દિવ્ય છે. એક વખત એવું બન્યું કે દેવર્ષિ નારદજી કૈલાસમાં પધાર્યા. શિવજી તે સમયે સમાધિમાં બેઠા હતા. પાર્વતીજીએ નારદજીનો સત્કાર કર્યો, એમનું પૂજન કર્યું અને પછી પ્રસાદ આપ્યો. ત્યારે નારદજીએ કહ્યું, આજે તમારા હાથનો પ્રસાદ મળ્યો, આ લાડુ બહુ સરસ છે, પણ લાડુ તો અનસૂયાજીના ઘરનો જ, એવો શ્રેષ્ઠ લાડુ હજી બીજે ક્યાંય મેં જોયો નથી. પાર્વતીજીએ પૂછ્યું, એ અનસૂયાવરી કોણ છે? નારદજીએ કહ્યું, તમે પતિવ્રતા છો, પણ અનસૂયાજી મહાન પતિવ્રતા છે. પાર્વતીજીના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ, મારાથી અનસૂયા વધે? શિવજી સમાધિમાંથી જાગ્યા ત્યારે પાર્વતીજીએ વંદન કર્યું. ઘરના માણસ બહુ વંદન કરે, બહુ સેવા કરે, ત્યારે જાણવું કે કંઈક ખાડામાં ઉતારવાની તૈયારી છે. શિવજીએ પૂછ્યું, દેવી આ શું છે? પાર્વતીજીએ નારદજીની બધી કથા કહી અને પછી કહ્યું, કોઈ પણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાનો ભંગ થાય તેવું કરો. શિવજીએ કહ્યું, દેવી એમાં કલ્યાણ નથી. પણ પાર્વતીજીએ જ્યારે બહુ હઠ કરી ત્યારે શિવજીએ કહ્યું, ભલે તારી બહુ ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ. આ બાજુ નારદજી કૈલાસમાંથી નીકળીને વૈકુંઠમાં ગયા. ત્યાં લક્ષ્મીજીને મળ્યા. ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું, આજે શું છે તે આટલા બધા આનંદમાં છો? નારદજીએ ઠાવકાયથી કહ્યું, વૈકુંઠનો મહિમા પહેલા હતો, પણ હવે તો અનસૂયાજીના આશ્રમ વિના આજે ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. હું ત્યાંથી આવું છું, તેથી બહુ આનંદમાં છું. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું, અંસુયાજી કોણ છે? એમણે પૂછ્યું. નારદજીએ કહ્યું, અરે અંસુયાજીને કોણ નથી ઓળખતું, એ તો મહાન પતિવ્રતા છે. ન ભૂતો ન ભવિષ્યતિ. લક્ષ્મીજીએ વિષ્ણુને કહ્યું, આપ એવું કંઈક કરો કે જેથી અંસુયાના પતિવ્રતનો ભંગ થાય. નારદજી ત્યાંથી બ્રાહ્મણી પાસે ગયા. એમની વાત સાંભળીને બ્રાહ્મણીને પણ ઈર્ષ્યા થઈ. એમણે બ્રહ્માને વિનંતી કરી. પાર્વતીજીને એટલે બુદ્ધિ, બુદ્ધિ કહેતા વિદ્યામાં મત્સર છે, લક્ષ્મીજી કહેતા દ્રવ્યમાં મત્સર છે, બ્રાહ્મણી એટલે રજોગુણમાં મત્સર છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા મળી ચિત્રકૂટમાં અંસુયાજીના આશ્રમે ગયા. ભિક્ષાન્ન દેહી કહીં ઊભા રહ્યા. અંસુયાજી ભિક્ષા આપવા લાગ્યા ત્યારે દેવોએ કહ્યું, તમે નગ્ન થઈને ભિક્ષા આપો તો અમે લઈશું. અંસુયાજી વિચારમાં પડ્યા કે નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રતનો ભંગ થાય, ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય, બંને પ્રકારે પાપ લાગે. પ્રભુ નગ્ન થઈને ભિક્ષા આપો એવી માંગણી કરે છે, એટલે કે વૈષ્ણવ મને વાસના રહિત થઈ ભિક્ષા આપે. ઈશ્વરને સર્વ વસ્તુ વાસના રહિત થઈને નિષ્કામ થઈને અર્પણ કરવાની છે. અંસુયાજીના મનમાં કોઈ વાસના ન હતી. મનમાં જો સૂક્ષ્મ વાસના પણ રહી ગઈ હોય તો આ ત્રણ દેવો આવતા નથી. અંસુયાજીએ ધ્યાન કર્યું અને ત્રણેય દેવો ઉપર પાણી છાંટ્યું. તે ત્રણેય બાળક બની ગયા. પાતિવ્રત્યમાં એવી શક્તિ છે. બહુ સમય થયા છતાં પાછા ન આવ્યા ત્યારે પાર્વતીજી, લક્ષ્મીજી અને બ્રાહ્મણીજી પોતાના પતિદેવોને શોધવા નીકળ્યા. ત્રણેય નારદજીને મળ્યા. દેવીઓએ નારદજીને પૂછ્યું કે તમને કંઈ ખબર છે અમારા પતિદેવો ક્યાં છે? નારદજીએ કહ્યું, પહેલાં એ કહો કોણ મોટું, તમે કે અંસુયા? દેવીઓએ કબૂલ કર્યું કે અંસુયા મોટા હતા. પછી નારદજીએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તમારા પતિદેવો બાળક બન્યા છે અને અંસુયાજીના ઘરમાં છે. દેવીઓ ગભરાવા લાગી કે ત્યાં જઈએ અને કદાચ અંસુયા શાપ આપે તો? નારદજીએ કહ્યું, તમે ભલે મત્સર કરો પણ અંસુયાજી મત્સર કરશે નહીં, અંસુયાજી તમારા પ્રત્યે સદ્ભાવ રાખશે. દેવીઓ ચિત્રકૂટમાં અત્રિ ઋષિના આશ્રમમાં ગઈ. પછી તો અંસુયાજીએ દેવો પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે કોઈ પતિવ્રતાને કદી ત્રાસ નહીં આપીએ. પછી ત્રણેય બાળકો ઉપર પાણી છાંટ્યું. ત્રણેય મહાદેવો પ્રગટ થયા. એમણે અંસુયાજીને કહ્યું, તમારા આંગણે અમે બાળક થઈને રમ્યા, આવું સુખ તમને કાયમ આપીશું. આ ત્રણેય દેવનું તેજ ભેગું થયું અને ગુરુ દત્તાત્રેય અત્રિ અંસુયાજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. અત્રિ ઋષિ અંસુયાજી સાથે ગંગા કિનારે ચિત્રકૂટમાં પરમાત્માનું આરાધન કરતા હતા. ત્યાં શ્રી સીતારામ, રામજી, લક્ષ્મણજી સહિત પધાર્યા. પરમ આનંદ થયો. અત્રિ ઋષિ ઉઠીને ઊભા થયા. તેમણે શ્રી રામ, લક્ષ્મણ, જાનકીજીનું સ્વાગત કર્યું. વન્ય ફલે કૃતાર્થી આતિથ્ય મુપવિષ્ટમ રઘુત્તમમ સીતામ ચ લક્ષ્મણમ ચૈવ સંતુષ્ટો વાક્યમ બ્રવીત. કંદ મૂળ ફળ અર્પણ કર્યા પછી ખૂબ પ્રસન્નતાથી ઋષિએ શ્રી રામચંદ્રજીને કહ્યું, આજે મારી તપશ્ચર્યા સફળ થઈ, તમારા દર્શનથી જ આંખ સફળ થાય છે, શ્રી રામ દર્શન વિના આંખ સફળ નથી, આંખ જગતને જોવા માટે નથી, આંખ શ્રી રામના દર્શન કરવા માટે છે, તમે મારા ઉપર બહુ કૃપા કરી, આજ સુધી તો હું અંદર તમારા દર્શન કરતો હતો, પણ આજે હું તમને પ્રત્યક્ષ બહાર નિહાળું છું, જ્ઞાન માર્ગમાં ભગવાન ચર્મ ચક્ષુથી દેખાતા નથી, આંખને જોવાની શક્તિ જે આપે છે તેને આંખ જોઈ શકે નહીં, જે સર્વના દ્રષ્ટા છે તે દ્રશ્ય બની શકે નહીં, જ્ઞાની પુરુષો અંદરની આંખથી ભગવાનને જુએ છે, તમને સ્વપ્ન દેખાય છે તે ચર્મ ચક્ષુથી દેખાય છે, સ્વપ્ન દેખાય છે તે અંદરની આંખથી દેખાય છે, જ્ઞાની મહાપુરુષો ભગવાનને જ્ઞાન ચક્ષુથી જુએ છે, પણ ભક્તિમાં એ શક્તિ છે કે ભગવાન ચર્મ ચક્ષુથી પણ દેખાય છે, ભક્તિ દ્રષ્ટાને દ્રશ્ય બનાવી શકે છે, પ્રભુ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચેલી ગોપીઓ ઉગાડી આંખે બ્રહ્મ ચિંતન કરી શકતી હતી અને ચર્મ ચક્ષુથી પ્રત્યક્ષ દર્શન પામી શકતી હતી, જેને ઉગાડી આંખે જગત દેખાય છે તેને બ્રહ્માનું ચિંતન કરવા માટે આંખ બંધ કરવી પડે છે, ચર્મ ચક્ષુ બંધ કરવા પડે છે અને તે અંદરની આંખથી જ્ઞાન ચક્ષુથી પરમાત્માની અપરોક્ષ અનુભૂતિ કરવા પ્રયત્ન કરે છે, પણ પ્રેમરૂપા ગોપીઓને તો ઉગાડી આંખે ભગવાનના દર્શન થતા હતા. અત્રિ ઋષિએ શ્રી રામચંદ્રજીને કહ્યું, આજે હું આપના પ્રત્યક્ષ દર્શન કરું છું, આજે હું કૃતાર્થ થયો છું, તમારું મંગલમય સ્વરૂપ મારા હૃદયમાં સ્થિર થાય એવી કૃપા કરો. પછી કહ્યું, અંદર અનસુયાજી બેઠા છે, મહાન તપસ્વીની છે, પતિવ્રતા વયોવૃદ્ધ છે, શ્રી સીતાજી અંદર જાય એવી મારી ઈચ્છા છે. અનસુયાજીના દર્શન કરવા શ્રી સીતાજી અંદર પધાર્યા, અનસુયા માતાને વંદન કર્યું, અનસુયાજીએ આશીર્વાદ આપ્યા, શ્રી સીતાજીના ઘણા ઘણા વખાણ કરતા કહ્યું, રામજીની પાછળ પાછળ તમે વનમાં આવ્યા તે બહુ સારું કર્યું, સ્ત્રીઓનો એ ધર્મ છે, પતિ એના માટે પરમાત્મા છે, જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી તેને કોઈ મંદિરમાં કે મૂર્તિમાં ભગવાનના દર્શન થતા નથી, જે સ્ત્રી પતિની આજ્ઞા ન માને તેની ભક્તિ વ્યર્થ જાય છે, પતિને જમાડ્યા સિવાય જે સ્ત્રી જમે છે તેને બહુ પાપ લાગે છે, પતિ ભોજન ન કરે તો પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે ભોજન ન કરવું, પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય અને સ્ત્રી પતિ સાથે પ્રેમ કરે એમાં કંઈ આશ્ચર્ય નથી, પણ ઘરમાં ખાવાનું ન હોય, પહેરવા પૂરતા કપડાં ન હોય અને પતિ ઉપર પ્રેમ કરે તે મહાન પતિવ્રતા છે, કેટલાક તો જરાક દુઃખ આવી પડે તો પતિનું અપમાન કરે છે કે તમારામાં હામ ન હતી તો પછી પરણ્યા શું કામ, મારી જિંદગી બગાડી શું કામ, પતિ વૃદ્ધ હોય, રોગી હોય, મૂર્ખ હોય, ધનહીન હોય, આંધ્રો બહેરો કે અપંગ હોય, ક્રોધી હોય, અતિ દરિદ્ર હોય, છતાં પતિમાં પરમેશ્વરનો ભાવ રાખી તેની સેવા કરે તે પત્ની ધન્ય છે, પતિમાં ભગવદ ભાવ રાખીને પતિ દેવની સેવા કરનાર સ્ત્રીના આલોક અને પરલોક સુધરે છે. અનસુયાજીએ શ્રી સીતાજીને પતિવ્રતા ધર્મ સમજાવ્યો, પતિવ્રતા સ્ત્રી તો પરમાત્માને પણ વશ કરી શકે છે, પતિવ્રતાના ત્રણ ભેદ બતાવ્યા, ઉત્તમ કે અસ બસ મનમાહી, સપને હું આન પુરુષ જગ નાહી, મધ્યમ પરપતિ દેખી કૈસે भ्राता पिता पुत्र निज जैसे धर्म विचारी समुझी कुल रही। सो निकिष्ट त्रिय श्रुति आस अस कहई उत्तम पतिव्रता स्त्री ते छे जे स्वप्नमा पण कोई पुरुषनो विचार करती नथी। मध्यम पतिव्रता स्त्री पर पुरुषनो पिता भाई के पुत्र समान देखे छे। त्रीजा प्रकारनी जे निकृष्ट पतिव्रता स्त्री छे ते पोताना धर्म अने कुळनी खानदानी समझीने पतिनिष्ठा रहे छे। पछी तो अनसुयाजीए श्री सीताजी ने बे दिव्य कुंडल आप्या अने बे दिव्य वस्त्रों आप्या। आ एवा दिव्य वस्त्रों हता के जे कोई दिवस बगड़े नहीं, स्नान करवा छता बिना थाय नहीं, भविष्य माटेनी ए तैयारी हती। पाछळथी श्री सीताजी लंका में अशोक वन में हता त्यारे आ वस्त्रों एमने बहु उपयोगी थई पड़या हता। दिव्य वस्त्रों अने दिव्य अंगराग अनसुयाजीए श्री सीताजी ने अर्पण कर्या। भागवत में चीरहरणना प्रसंग में भगवान ने पण गोपीओ ने दिव्य वस्त्रों आप्या छे। सखीओ साथे गोपीओ जर में रमे छे त्यारे पण वस्त्रों भींजाता नथी। सगा संबंधीओ साथे संसार में रहे छे पण संसार थी लेपाता नथी। लौकिक वासना रूपी वस्त्र नु हरण करी परमात्माए अवलौकिक वासना नु दान कर्यु छे। प्रभु मा पूर्ण आशक्ति एज अवलौकिक वासना। अनसुयाजीए श्री सीताजी ने अनेक आशीर्वाद आप्या। पातिव्रात्यम पुरस्कृत्य राम मन्वेही जानकी कुशली राघवो यातु त्वया सह पुनः गृहम। जानकी तमे पातिव्रत्यनु पालन करता सदा रामजीनी छाया बनीने रहेजो। रघुनाथजी तमारी साथे क्षेम कुशर घेर पाछा पधारे एवा मारा अंतरना आशीर्वाद छे। श्री रामचंद्रजी अत्रि ऋषि ने कहूं के महाराज अमने रस्तो बताओ, मार्गदर्शन आपनार कोई ऋषि कुमार अमने साथे आपो, मार्ग प्रदर्शनार्थ थाय शिष्याना ज्ञप्तुम हर्षि। त्यारे अत्रि ऋषिए हसीने जवाब आप्यो के जगत में मार्गदर्शन आप करो छो, सर्वस्य मार्गद्रष्टाम त्वम तव को मार्गदर्शक, तमने कौन मार्गदर्शन करावी शके। ऋषिए चार शिष्यों ने आज्ञा करी। आ शिष्यों अत्रि ऋषिना सेवको हता, ते रघुनाथ जी ने रस्तो बतावा साथे चाल्या। रस्ता में विराध नामनो एक राक्षस आव्यो, ते राक्षसनो प्रभुए वध कर्यो। विराधनो उद्धार थयो। पूर्व कारमा ते एक विद्याधर हतो अने दुर्वासा ऋषिना श्रापथी राक्षस थयो हतो। रामजीए एनो उद्धार करता विद्याधरे रामजीनी सुंदर स्तुति करी। इतः परम तवच्च चरणान विंदियो स्मृति ही सदा मे अस्तु भवो भवोपशान्तये तवन्ना मस अंकीर्तन मेव वाणी करोतु मे कर्णपुटम त्वदीयम कथामृतम पातु करद्यम ते पादारविंदार्चन मेव कुर्यात। शिराष्ट्र ते पादयुग प्रमाणम करोतु नित्यम भवदीयमेवम। आपना चरणान्विंदनो स्मरण संसार बंधन ने दूर करे छे। आप मारा ऊपर कृपा करो, हवे थी आपना चरणान्विंदनो मने चिंतन स्मरण रहे, मारी वाणी સદા સર્વદા આપનું નામ સંકીર્તન કરતી રહે, મારા કાન હંમેશા આપની કથારૂપી અમૃતનું પાન કરતા રહે, મારા હાથ આપના ચરણ કમળની પૂજા કરતા રહે, અને મારું મસ્તક સદા આપના ચરણ કમળમાં પ્રણામ કરતું રહે. ઋષિઓનો સત્સંગ. વિરાધનો ઉદ્ધાર કરી પ્રભુ સરભંગ ઋષિના આશ્રમમાં પધાર્યા. સરભંગ ઋષિને બહુ આનંદ થયો. સરભંગ ઋષિ વિચારવા લાગ્યા, હું અનન્ય ભાવથી ભગવાન શ્રી રામચંદ્રજીનું નિત્ય સ્મરણ કરતો હતો, તેથી આજે દયારૂપ પરમાત્મા મારા આંગણે પધાર્યા છે. ઋષિએ શ્રી રામ લક્ષ્મણ જાનકીજીનું સ્વાગત કર્યું, પ્રભુની પ્રાર્થના કરતાં કહ્યું, સીતા અનુજ સમેત પ્રભુ નીલ જલદ તનુ શ્યામ મમ હિયમ બસુ નિરંતર સગુણ રૂપ શ્રી રામ. શિયાવર રામચંદ્ર કી જય. સરભંગ ઋષિએ પરમાત્માના દર્શન અને સ્તુતિ કરતા પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને એ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ત્યાંથી શ્રી રામ લક્ષ્મણ જાનકીજી શ્રુતિક્ષીણ ઋષિના આશ્રમમાં પધાર્યા. શ્રુતિક્ષીણ ઋષિએ દિવ્ય તપશ્ચર્યાનો આદર્શ બતાવ્યો છે. શ્રુતિક્ષીણ ઋષિ અગસ્ત્ય મહર્ષિના અનન્ય સેવક હતા, શિષ્ય હતા, શ્રી રામ નામનો સતત જપ કરતા હતા. જેની બુદ્ધિ તીક્ષ્ણ થાય છે તેને ભગવાન દર્શન આપવા માટે ઘેર આવે છે. આ બુદ્ધિ જ્યાં સુધી શરીરનું ચિંતન કરે છે, શરીર સુખનો વિચાર કરે છે, ત્યાં સુધી તે સ્થૂલ છે. તીક્ષ્ણ બુદ્ધિ તેની છે કે જે કોઈ દિવસ આ સ્થૂલ શરીરનું ચિંતન કરતો નથી. બુદ્ધિમાંથી કામ જાય, બુદ્ધિ નિષ્કામ બને ત્યારે સુતિક્ષીણ બને છે, સૂક્ષ્મ બને છે, અને ત્યારે તે પરમાત્માને ખેંચી લાવે છે, ઈશ્વરને પકડી શકે છે. સૂક્ષ્મ બુદ્ધિથી જ પરમાત્માનો અનુભવ થાય છે, સકામ બુદ્ધિથી પ્રભુનો અનુભવ થતો નથી. મહાપુરુષો નિષ્કામ બુદ્ધિથી પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. અરે, સૂર્યનો પ્રકાશ સર્વત્ર હોય છે, પરંતુ સૂર્યના પ્રકાશમાંથી અગ્નિ કોઈ ઠેકાણે ઉત્પન્ન થઈ શકે નહીં, પણ એ પ્રકાશ સૂર્યકાંત મણિ દ્વારા કપાસ ઉપર આવે તો એ અગ્નિને જેમ પ્રગટ કરે છે, તેમ સર્વવ્યાપક પરમાત્મા નિષ્કામ બુદ્ધિ દ્વારા પ્રગટ થાય છે. સુતિક્ષણ ઋષિ પરમાત્માનું સતત ધ્યાન કરતા હતા, એમની ભક્તિ અલૌકિક હતી. અવિરલ પ્રેમ ભક્તિ મુનિ પાઈ. સુતિક્ષણ ઋષિ કીર્તન કરતા ક્યારેક પશ્ચિમમાં દોડતા, ક્યારેક પૂર્વમાં દોડતા, કોઈક વખત માનસી સેવા કરતા, શ્રી સીતારામનું કીર્તન કરતા કરતા એમને રસ્તામાં જ સમાધિ લાગી જતી. સાચા જ્ઞાની પુરુષો જ્ઞાનનું અભિમાન છોડીને અજ્ઞાન બાળક જેવા બને છે, અજ્ઞાનથી થોડું પતન થાય છે, જ્ઞાન અભિમાનથી બહુ પતન થાય છે. સુતિક્ષણ ઋષિ અજ્ઞાન બાળક જેવા હતા, એમના હૃદયમાં ધનુર્ધારી શ્રીરામનું સ્વરૂપ પ્રગટ થયું હતું. શ્રીરામે લીલા કરી, શ્રી રામના સ્વરૂપની જગ્યાએ એમના હૃદયમાં શ્રી ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ પ્રગટ કર્યું. સુતિક્ષણ ઋષિ સમાધિમાંથી જાગી ગયા, એમને પ્રત્યેક શ્રીરામના દર્શન થયા. પ્રભુને પધારેલા જોઈ સુતિક્ષણ ઋષિને અતિશય આનંદ થયો. પ્રભુનું સ્વાગત કર્યું, સુંદર સ્તુતિ કરતા કહ્યું, ત્વન મંત્ર જાપ્યહમ નંત ગુણા પ્રમેય સીતા પતે શિવ વિશ્વરંચી સમાધિ શ્રીતા અંધે સંસાર સિંધુ તરણા मलपोत पाद राम रामा अभिराम सततम तौ दास दासह मामांद सर्व जगताम विगत विगोच रस्त्वम त्वं त्वं मायया सूत कलत्र रुहांत कूपे मग्नम निरीक्ष्य मलपूत गली पिंड मोह पासानुबद्ध हृदयम स्वयमा गतोषि जानन्तु राम तौ रूपम शेष देश काला दुपाधि रहितम धनिश्च प्रकाशम प्रत्यक्ष तो अयद मम गोचरन मेतदेव रूपम विभातु हृदये न परम विकांक्षे। हे सीतापते, हे अनंत गुण परमात्मा, हूँ नित्य निरंतर आपनो ज जप करू छु। हे श्री राम, शिव ने ब्रह्मा आपना चरण ना आश्रित छे। आपना चरण संसार सागर पार करवा माटे नी नाव छे। हे नाथ, हूँ तो आपना दास नो पण दास छु। महाराज, आपे मारा ऊपर बहु कृपा करी, हूँ तो माया मोथी गहरायेलो छु। आ संसार रूपी अंधारा कुवामा पड़ेलो छु। मर मूत्र थी भरेला आ शरीर ना मोह मा फसायेलो छु। पण मारी आ करुण दशा माथी मने उगारवा माटे आपे आजे मारा ऊपर कृपा करी, अने आप इंद्रियो नो विषय न होवा छता आजे मने दर्शन आपवा अहीं पधार्या छो। हे राम, केटलाक लोको कहे छे के आप देश कालनी उपाधि थी रहित छो, अरूप छो, चिदधन प्रकाश स्वरूप छो, पण मारा रे पण मारा हृदयमां तो आजे आपे जे स्वरूपमां अत्रे मने प्रत्यक्ष दर्शन आप्या छे तेज आपनुं स्वरूप सदा सर्वदा अंकित थईने रहे। आनाथी अन्य कोई स्वरूपनी मने इच्छा नथी। महाराज, थोड़ी वधारे कृपा करो, थोड़ा दिवस आप अहीं विराजो। अति आनंद थयो। सुतीक्षण ऋषिना आश्रम में श्री रघुनाथ जी विराजवा लाग्या। सुतीक्षण ऋषि समझी गया हता के प्रभु अहींथी अगस्त्य ऋषिना आश्रम में पधारवाना छे। सुतीक्षण ऋषि विचारवा लाग्या के अगस्त्य जी मारा गुरुदेव थाय छे, मारे एमने गुरुदक्षिणा आपवानी छे। रामायण अनेक छे, अनेक रामायणमां अनेक कथा आवे छे। एक रामायणमां कथा आवी छे के सुतीक्षणजीए अगस्त्य ऋषिना आश्रममां रही वेदशास्त्रनुं अध्ययन कर्युं हतुं। विद्या परिपूर्ण थया पछी એમણે અગસ્ત્ય ઋષિને કહ્યું, મહારાજ આપ કઈ દક્ષિણા માંગો? ત્યારે અગસ્ત્ય ઋષિએ કહ્યું, બેટા, દક્ષિણા લેવાની ઈચ્છાથી મેં તને વિદ્યા આપી નથી। મારા આશ્રમમાં પુષ્કર ઝાડ છે જે મને ફળ આપે છે, પાસે સરિતા છે તે નિર્મળ શીતળ જળ આપે છે, મને સંતોષ છે, મને કોઈ ઈચ્છા નથી, મારે કંઈ લેવું નથી। જેને પરમાત્માનો અનુભવ થયો છે તેના જીવનમાં સંતોષ અને શાંતિ હોય છે। લક્ષ્મી મળે તેથી સંતોષ થતો નથી, ભલે ને પછી લાખ મળે કે કરોડ મળે, લક્ષ્મી પતિ જેને મળે તેને શાંતિ થાય। પ્રભુનું સતત ધ્યાન કર્યા વિના લક્ષ્મી પતિ મળે નહીં। સતત ધ્યાન ત્યારે થઈ શકે જ્યારે લક્ષ્મીનો મોહ છૂટે। સતત પ્રભુનો ધ્યાન કરે એ ઘણા ભાગે ગરીબ જ રહે છે। આખો દિવસ ધ્યાન કરે તે લક્ષ્મીજીને ગમતો નથી। સતત ભક્તિ કરે તો લક્ષ્મીજીને એમ થાય છે કે આ મારા નારાયણ સાથે એકાંતમાં 5 મિનિટ પણ વાત કરવા દેતો નથી. લક્ષ્મીજી નારાજ થઈને એનો ત્યાગ કરે છે. આખો દિવસ ભક્તિ કરે એને લક્ષ્મીપતિ મળે, લક્ષ્મીજી નહીં. એવા ભક્તને લક્ષ્મીજીની જરૂર પણ નથી. અગસ્ત્ય ઋષિએ સુતીક્ષણજીને કહું, બેટા વિદ્યાનો વિક્રય એ મહાપાપ છે, મને કશાની જરૂર નથી. સુતીક્ષણજીએ કહું, મહારાજ તમને કશાની જરૂર નથી, તમારે કાંઈ લેવું નથી, પણ મારે દક્ષિણા આપવી જ છે. કંઈક પણ દક્ષિણા આપ્યા સિવાય ગુરુનું ઋણ શી રીતે ચૂકવાય? માટે આપ કંઈક દક્ષિણા માંગો, આપ માંગશો તે આપીશ. અગસ્ત્યજી બોલ્યા, માંગું તે આપીશ. ભાઈ તારામાં શક્તિ હોય તો તું મને શ્રી રામજીના દર્શન કરાવો, આજ મારી દક્ષિણા છે, મારે બીજું કાંઈ માંગવું નથી. સુતીક્ષણજી વિચારમાં પડ્યા કે ગુરુજી તો દક્ષિણમાં પરમાત્માના દર્શન માંગે છે, તે કેવી રીતે બને? પણ ત્યારે દક્ષિણાની ના પણ કેમ પડાય? ભલે કહીને તે વખતે તો સુતીક્ષણજીએ ગુરુજીની વિદાય લીધી. હવે આજે જ્યારે સુતીક્ષણજી જાણી ગયા કે મારા આશ્રમમાંથી શ્રી રામજી અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પધારવાના છે, ત્યારે તેમણે વિચાર કર્યો કે હું સાથે જાઉં અને ગુરુજીને કહું કે તમારી દક્ષિણા આપવા માટે આવ્યો છું. શ્રી રામ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં તો પધારવાના જ છે, મારે દક્ષિણા ચૂકવવાની છે, તે મારું કામ પણ પતી જશે. સુતીક્ષણજીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને સાથે લઈ જાઓ. પ્રભુએ કહ્યું, અમે કોઈને સાથે લઈ જતા નથી. સુતીક્ષણજીએ કહ્યું, ના ના, મારે તમારી સેવામાં સાથે આવવું છે. રામજી તો સમજતા જ હતા કે આ સેવા માટે આવતો નથી, આ તો ગુરુ દક્ષિણા ચૂકવવા માટે આવે છે. એની બહુ ઈચ્છા છે તો ભલે આવે. પ્રભુએ સંમતિ આપી. તેથી સુતીક્ષણજીને અતિશય આનંદ થયો. વાલ્મીકીજીએ વર્ણન કર્યું છે કે સર્ભંગ સુતીક્ષણાદિક એક એક ઋષિના આશ્રમમાં થોડા થોડા દિવસ નિવાસ કરતા કરતા રઘુનાથજી આગળ પધારે છે. હવે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં જવા નીકળ્યા. સુતીક્ષણજીની પાછળ પાછળ શ્રી રામ લક્ષ્મણ જાનકીજી ચાલવા લાગ્યા. સૌ અગસ્ત્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. શ્રી રામ લક્ષ્મણ જાનકીજી આશ્રમની બહાર વિરાજવા લાગ્યા અને સુતીક્ષણ દોડતા આશ્રમમાં ગયા. અંદર જઈને ગુરુદેવને સાષ્ટાંગ વંદન કર્યા. તે સમયે અગસ્ત્ય મહર્ષિને શિષ્યોને શ્રીરામ મંત્રનો અર્થ સમજાવતા હતા. રેફો અગ્નિ નર મેવોક્તો વિષ્ણુ સોમો મે ઉચ્યતે આવ્યોમ જગો બ્રહ્મા રવિરાકાર ઉચ્યતે. રકાર એ અગ્નિનું બીજ છે, અકાર એ સૂર્યનું બીજ છે, મકાર એ ચંદ્રનું બીજ છે. અગ્નિ બારવાનું કામ કરે છે, તેથી શ્રીરામ નામમાં રકારનું સતત અનુસંધાન રાખનારના પાપ ભરે છે. સૂર્યનારાયણ અકાર બુદ્ધિને શુદ્ધ કરે છે અને ચંદ્ર મકાર શીતળતા આપે છે, શાંતિ આપે છે, આનંદ આપે છે. કરોડો સૂર્ય કરતાં શ્રી રામ વધુ પ્રકાશમય છે, કરોડો ચંદ્ર કરતાં પણ શ્રી રામ અતિ શીતળ છે. કાશીમાં જે મૃત્યુ પામે છે તેને કાશી વિશ્વેશ્વર રામ મંત્ર કાનમાં આપે છે. ઓમકારનો જે મહિમા છે, ઓમકારમાં જે દિવ્ય શક્તિ છે, એ જ મહિમા, એ જ દિવ્ય શક્તિ રામ નામમાં છે. શ્રી તીક્ષ્ણજીએ સાષ્ટાંગ વંદન કરીને કહ્યું, ગુરુજી આપ જે રામ મંત્રનો અર્થ શિષ્યોને સમજાવો છો, આપે જે ગુરુ દક્ષિણા મારી પાસે માંગી હતી તે શ્રી રામજીને પ્રત્યક્ષ અહીં લઈ આવ્યો છું, ગુરુજી આપે તો ગુરુ દક્ષિણામાં માત્ર રામજીના દર્શન કરાવવાનું કહ્યું હતું, પણ ઘણા વર્ષો થયા હું દક્ષિણા ચૂકવી શક્યો ન હતો અને એનું વ્યાજ વધી ગયું હતું, તે આજે શ્રી સીતાજી અને લક્ષ્મણજીને પણ સાથે લાવ્યો છું, આપે શ્રી સીતાજીના દર્શનની દક્ષિણા કંઈ માંગી ન હતી, આપે તો શ્રીરામના દર્શનની જ માગણી કરી હતી, હું આપને શ્રી સીતાજી રામજીના દર્શન કરાવું છું, સાથે લક્ષ્મણજીના પણ દર્શન કરાવું છું, આજે આપનું ઋણ વ્યાજ સાથે ચૂકતા થઈ ગયું। અગત્યજીએ સાંભળ્યું કે શ્રી રામ લક્ષ્મણ જાનકીજી પધાર્યા છે ત્યારે એમને અતિશય આનંદ થયો, દોડતા બહાર ગયા। રઘુનાથજી લક્ષ્મણજી અને જાનકીજીએ એ વંદન કર્યા, ઋષિએ આશીર્વાદ આપ્યા, સૌને આશ્રમમાં લઈ ગયા। અગત્યજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું, તમારી કૃપા જે જીવ ઉપર ઉતરે છે એ જ તમને ઓળખી શકે છે, જે તમને જાણે છે એ બધું જ જાણે છે, પુસ્તકો વાંચવાથી જ્ઞાનનો અંત આવતો નથી, જ્ઞાનની સમાપ્તિ શ્રી રામ દર્શનમાં છે। અગત્યજી કહે છે, જેને તમારું બરાબર જ્ઞાન થયું છે, જે તમને બરાબર જાણે છે એ પછી એક ક્ષણ પણ તમારાથી અલગ રહી શકતો નથી, તમારામય બની જાય છે। સો ઈ જાની જે હી દેહુ જનાઈ જાનત તુમહી તુમિયહ હોહી જાઈ, પરમાત્માની કૃપા વિના પ્રભુનું જ્ઞાન થતું નથી, પણ એકવાર જે પરમાત્માને બરાબર જાણે અનુભવે તે ભગવાનથી અલગ થતો નથી, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત ભાવથી ભરેલું છે। પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે। જ્ઞાન જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય ભેદ પરેનાત્મની વિદતે, સેવા સ્મરણ કરતા તન્મયતા થાય છે, ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે અને તેથી તે જીવ ઈશ્વરમાં મળી જાય છે। શ્રુતિ વર્ણન કરે છે કે ત્યારે હું તું રહેતો નથી, વૃત્તિ બ્રહ્મકાર થાય છે, સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે। જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કર્યો છે। જ્ઞાની પુરુષો એમ માને છે કે એકની જ સત્તા સર્વત્ર છે, ભેદ ભાસે છે તે માયાથી ભાસે છે। ભક્તિ માર્ગમાં ભક્તિથી ભેદનો નાશ કરવામાં આવે છે। અતિશય ભક્તિ વધે ત્યારે ભક્તો અને ભગવાન બે મટીને એક થઈ જાય છે। ભક્તિ ભેદનો વિનાશ કરે છે, જ્ઞાન ભેદનો નિષેધ કરે છે। ભક્તિમાં આરંભમાં ભેદ છે પણ પછી ભક્તિ દ્વારા ભેદનો વિનાશ થાય છે। ભક્ત અને ભગવાન એક બને છે, ભક્ત અને જ્ઞાની બંનેનું ધ્યેય એક જ છે, ઉપાસના ભિન્ન છે। જ્ઞાનમાં દ્રશ્યનો નિષેધ કરવો પડે છે ત્યારે ભક્ત કહે છે, જે દ્રશ્ય છે એ પણ ભગવદ્ સ્વરૂપ છે। જ્ઞાન માર્ગમાં દ્રષ્ટાની ઉપાસના છે, ભક્તિ માર્ગમાં દ્રશ્યની ઉપાસના છે। જ્ઞાની જગતને સત્ય માને છે, ભાગવતો જગતને સત્ય માને છે, વૈષ્ણવો અનેકમાં એક વસ્તુને જુએ છે, અનેકમાં એક વસ્તુ જે જોવી એ ભક્તિ, એકમાં અનેકને જોવું એ જ્ઞાન। જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં શબ્દમાં થોડો ફરક છે, થોડો ભેદ છે, પણ તત્વમાં ભેદ નથી, બંનેની નિષ્ઠા એક જ છે, પણ માર્ગ જુદા જુદા છે, બંનેનું લક્ષ્ય એક જ છે, સાધન જુદા જુદા છે, વેદાંતનો વિવર્તવાદ છે અને વૈષ્ણવોનો પરિણામવાદ છે, વેદાંતીઓ વિકૃત બ્રહ્મા પરિણામવાદમાં માને છે, વૈષ્ણવો અવિકૃત બ્રહ્મા પરિણામવાદમાં માને છે, વિવર્તવાદ કહે છે દૂધનો દહીં થાય છે પણ દહીં એ દૂધ નથી, તસ્માત સર્વગતમ બ્રહ્મા ક્ષીરે સપરિવાર ખીલે વૈષ્ણવ કહે છે કે જગતનું ઈશ્વરમાંથી જે પરિણામ થયું છે તે દૂધમાંથી દહીંની જેમ નહીં પરંતુ સોનાની લગડીમાંથી સોનાનો દાગીનો બને છે તેવું છે, સોનાની લગડી હતી ત્યારે પણ સોનું અને તેનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી કહે છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અસત્ય છે, મૃગજળ જેવું છે. અધિષ્ઠાતા બ્રહ્મ સત્ય હોવાથી આ જગત સત્ય સ્વરૂપ ભાસે છે. વાસ્તવિક રીતે ઈશ્વર એક જ છે, એક જ પરમાત્મા અનેક સ્વરૂપો ધારણ કરે છે પણ તે સ્વરૂપો સત્ય નથી. અવિદ્યાથી જગત સત્યરૂપ ભાસે છે. જગત દ્વિલક્ષણમ બ્રહ્મા બ્રાહ્મણો અન્યન્ય કિંચન બ્રાહ્મણ્ય જ્ઞાતિ ચેમિન મથ્યા યથા મરુ મરીચિકા. શ્રી હનુમાનજી કહે છે કે જગત એ બ્રહ્માનું પરિણામ છે અને તેથી સત્ય છે. બ્રહ્મા નિર્વિકાર રહીને પણ બ્રહ્માનું પરિણામ કરી શકે છે. આ જે કંઈ દેખાય છે તે ઈશ્વરનું પરિણામ છે. બ્રહ્મા જ અનેક સ્વરૂપે પરિણમે છે. બ્રહ્મા સત્ય છે અને બ્રહ્માના સ્વરૂપો પણ સત્ય છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપે જુએ છે. ભાગવત પરમહંસ જગતને શ્રી સીતારામ સ્વરૂપે સિયારામ રામમય સબ જગ જુએ છે. જ્ઞાની મહાપુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી, કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે. ત્યારે વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપ માની જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે અને તેમની સાથે પ્રેમ કરે છે. જ્ઞાનની નજર સ્ત્રી ઉપર પડશે તો તે માનશે કે આ હાડ ચામની પુત્રી છે, મરમૂત્રથી ભરેલી છે, આમાં શું ભર્યું છે. આવું માનીને જ્ઞાની પોતાની દ્રષ્ટિ ત્યાંથી હટાવી લેશે, જ્ઞાની સ્ત્રીનો તિરસ્કાર કરશે, વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. વૈષ્ણવની નજર કોઈ સ્ત્રી ઉપર પડશે તો તેને એમ લાગશે કે આ સાક્ષાત લક્ષ્મી છે અને આવું માનીને તેને નમન કરશે. અગસ્ત્ય મહર્ષિ જ્ઞાની ભક્ત હતા. શ્રી રામચંદ્રજીએ ત્યાં અસ્થિનો મોટો ઢગલો જોયો, એમને આશ્ચર્ય થયું. એમણે ઋષિઓને પૂછ્યું કે આ શું છે. ત્યારે ઋષિઓએ કહ્યું, રાક્ષસો ઋષિઓને મારી નાખે છે, આ બધા અસ્થિ એ હણાયેલા ઋષિઓના છે. આ જોઈ સાંભળી માલિકની આંખો ભીની થઈ. પ્રતિજ્ઞામ કરો ક્રોધ્રામો વદ્યાવાશેષ રક્ષાશામ. શ્રી રામચંદ્રજી હાથ ઊંચો કરી પ્રતિજ્ઞા કરતા બોલ્યા કે હું સર્વ રાક્ષસોનો વિનાશ કરીશ. આ રાક્ષસો ઋષિઓને મારે છે. અગસ્તજીએ કહ્યું, પાસે ગોદાવરી કિનારે પંચવટી છે, આ પંચવટીમાં આપ નિવાસ કરો. જહી રાઘવ भूभार भूतम राक्षस मंडलम यदर्थ मवती अर्णो अशी मायया मनुजाकृति खर दूषण त्रिशिरा इत्यादि अनेक राक्षसों पण त्या निवास छे। आप ए राक्षसों विनाश करो, पंचवटी में आपनो अवतार कार्य सिद्ध थशे।